मेधावी मेधते संगच्छते तस्मे इति मेधावी ये साथे जाय छे ते धारणायुक्त बुद्धि ने मेधा कहेवामां आवे छे जेनामां सूक्ष्म तत्वनी धारण करवानी शक्ति छे तेने मेधावी कहेवामां आवे छे कठोपनिषदमां उक्त्वा श्रुता च मेधावी ब्रह्मलोके महीयते नचिकेता ने यमराजाए कहेलो उपदेश ये कहे छे सांभळे छे के ब्रह्मलोक मा महिमावंत था ब्रह्मलोक मा महिमान्वित तू था धन्वी ए नाम मा आपेला लक्षवेद पछी ये लक्ष्मा जे स्थिरता छे ये आ नाम नी अंदर दर्शावामी छे मेधावी आ निर्मल चित्त मा ब्रह्मवृत्ति नी स्थिरता छे ये पछीनु पगलू जे नित्य स्थिति छे ते हवे पछीना विक्रम ना, ना पछीना विक्रम नाम नी अंदर दर्शावामां आवशे मेधावी अवस्थामां पोते स्थिर छे एवो भाव साधक ने हमेशा रहया करे बहु भमतो मन भटकतु चित्त भटकतु नथी एनु नाम छे मेधावी धारणानी ए परिपक्व अवस्था छे मेधावी अवस्था मा सत्वगुण मा स्थिरता रहे छे अन ए स्थिति ने सत्व समाविष्ट कहेवामां आवे छे सत्वगुण थी ए भरपूर रहे छे अन एथी तेने सर्व संशयोनो नाश थाय छिन्न थई जाय छे मेधावी ने आत्मतत्व के परमात्मा विषय कहेवाय छे अन एने विषय कशो ज संशय पण रहेतो नथी તેને આ તત્વમાં એક રૂપ થવાનું જ બાકી હોય ગીતામાં પણ ભગવાને કહ્યું ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયા સંશય રહિત બની જાય છે સાત્વિક ત્યાગી જ્યારે સત્વગુણથી ભરપૂર થાય છે ત્યારે તેને મેધાવી કહેવામાં આવે છે અને એ મેધાવી સંશય રહિત બની જાય છે પછીનું નામ છે વિક્રમઃ વિશેષેણ ક્રમતિ ઇતિ વિક્રમઃ વિશેષપણે જે ઉત્ક્રમણ કરે છે તે જે ત્રણેય ગુણને અતિક્રમિત થાય છે તે ત્રિવિક્રમ તે વિક્રમઃ જેને પરાક્રમ કહેવામાં આવે છે એમ વિક્રમઃ વિશેષ પ્રકારની જેણે વીરતા બતાવેલી છે સત્વગુણ ભગવાન માલિન થઈ જાય છે ત્યારની આ સ્થિતિ છે વિક્રમા સત્વ રજ અને તમો ગુણ ત્રણેયનો નાશ થઈ જાય છે અને એ એટલા માટે એને વિક્રમી કહ્યું ત્રિવિક્રમ એટલા માટે કહ્યું કે રજોગુણ તમોગુણ અને સત્વગુણ આ ત્રણેયથી પર ઉઠી જાય છે ત્રિગુણ રહિતમ મેધાવી સ્થિતિમાં કદાચ નીચે પડવાનું થાય પણ વિક્રમ અવસ્થામાં એ બનતું નથી મેધાવી શુદ્ધ ચિત્તાકાશની ભૂમિકા છે એ ભૂમિકા છે ચિત્તનું અસ્તિત્વ હોવાથી એમાં વિકાર સંભવી શકે છે વિકૃતિ આવી શકે છે જ્યારે ચિત્ત એટલે કે ચૈતન્ય બને છે ત્યારે ચિદાકાશનો ઉઘાડ થાય છે આ સ્વયં પ્રકાશની ભૂમિકા છે આત્માની તેથી સ્વરૂપમાં સ્થિતિ થાય છે અને આ ચિદાકાશને જ વિષ્ણુનું પરમપદ કહેવામાં આવે છે એટલા માટે વિક્રમ વિક્રમ પછી ક્રમ ક્રમ્યતે પ્રાપ્યતે અને જેના વડે પ્રાપ્તિ થાય છે ક્રમ વૈદિક વિધિવિધાનને ક્રમ કહેવામાં આવે છે કારણ કે તેના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ બતાવે ભગવાન પરમ તત્વનો તો છે જ ભગવાન સ્વયં પરમ તત્વ તો છે જ પણ એમને પ્રાપ્ત કરવાના જે માર્ગ રસ્તા છે એ ક્રમે ક્રમે પ્રાપ્ત થાય છે અને આગળ વધાય છે એ પણ ભગવાન સ્વયં કરે છે એનું ઉદ્ઘાટન પણ સાધન અને સિદ્ધિ સ્વરૂપે સ્વયં પરમાત્મા પોતે જ રહેલા છે એ આ નામથી આપણને સમજાય ક્રમ ક્રમ મૂકી દે, એક પછી એક એક પછી એક આગળ વધવાનું છે. અને આગળ વધવા માટે જેમ એક પગથિયા પછી બીજું પગથિયું ત્રીજું પગથિયું ચડીએ છીએ, એમ ક્રમે ક્રમે સિદ્ધિ સ્વરૂપે સાધન અને સિદ્ધિ સ્વરૂપે આગળ વધાય. સ્વયં પરમાત્મા જ એની અંદર રહેલા છે એટલે એને ક્રમ કહ્યું. અધ્યાત્મ સાધનમાં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે, ક્રમ મુક્તિ અને બીજી સદ્ય મુક્તિ. જેમ કે કીડી, એનો માર્ગ છે ને બીજો માર્ગ છે પક્ષીનો માર્ગ આકાશમાં ઉડવાનો, એને વિહંગ માર્ગ કહેવાય છે, પેલા પીપીલિકા માર્ગ કહેવાય. ક્રમ મુક્તિમાં જીવાત્માને મુક્ત થવા એક પછી એક એક પછી એક સાધન કરવાના અને જન્મ મરવું પડતું હોય છે. જ્યારે સદ્ય મુક્તિમાં એકમાત્ર બ્રહ્મ ભાવનું આત્માનું ચિંતન કરવામાં આવે છે. ક્રમ મુક્તિમાં જીવાત્માની ગતિને સમ અને વ્યવસ્થિત કરીને શરીરના એક એક સ્થાનની શુદ્ધિ કરી પ્રાણને છેક પોતાના શીર્ષ બ્રહ્મ સહસ્રાધાર સાર કહેવામાં આવે, બ્રહ્મરંધ્ર કહેવામાં આવે, ત્યાં સુધી પહોંચાડવામાં આવે. આમ શરીરથી નિરપેક્ષ બની જવાનું છે, શરીરમાં રહેલા સર્વ તત્વોથી નિસ્પૃહ બની પક્ષીની જેમ ઉડીને આકાશગામી કરવાની વૃત્તિને આ રીતે કહી છે. એને આકાશ સંચાર પણ કહે છે. એને વિહંગ વરાહ ઉપનિષદની અંદર કહ્યું છે કે આ બંને માર્ગો બ્રહ્મ પ્રાપ્તિ આત્માને પ્રાપ્તિ કરાવનારા જ છે અને કલ્યાણ સ્વરૂપ છે. તેમાં તરત જ મોક્ષ થાય, મોક્ષ પદ મળે એને સદ્યો મુક્તિ કહે છે. અને બીજું જે ક્રમ મુક્તિ, ક્રમે ક્રમે મોક્ષ પહોંચાય છે એને ક્રમ મુક્તિ કહે છે. ગરુડને વિક્રમ કહેવામાં આવે છે, એના દ્વારા જે આકાશનો પક્ષીને ઉડવાનો માર્ગ નિર્દેશ કરે છે. તો ક્રમ ઘટનામાં સાધનાને એક એક પગલે વિષ્ણુને પ્રાપ્ત કરવાની ભાવના રહેલી છે. ભગવાન મનુનું વચન છે, ક્રાંતે વિષ્ણુ, પગની ગતિમાં વિષ્ણુની ભાવના કરવી અનુત્તમ, જેનાથી કોઈ પણ મોટું છે નહીં, એનાથી બીજો કોઈ મોટો જ નથી, એટલે સર્વોત્તમ. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે અર્જુન મારાથી આ જગતમાં બીજું કોઈ મોટું છે જ નહીં, કઈ છે જ નહીં. કઠોપનિષદમાં પણ કહ્યું છે કે ઇન્દ્રિયો કરતા તેમના વિષયો વધારે પ્રબળ છે, વિષયો કરતા મન વધારે પ્રબળ છે, મન કરતા બુદ્ધિ વધારે ઉત્કૃષ્ટ શક્તિશાળી છે, અને બુદ્ધિ કરતા મહત આત્મા સર્વશ્રેષ્ઠ છે. એ જ રીતે સમષ્ટિ બુદ્ધિ કરતા અવ્યક્ત, સમષ્ટિ એટલે સાર્વત્રિક બુદ્ધિ, અવ્યક્ત એટલે કે માયા ઉત્કૃષ્ટ છે, અને માયાથી ઉત્કૃષ્ટ એ પરમ પુરુષ પરમાત્મા છે. સા કાષ્ઠા સા પરાગતિ, ઉત્કૃષ્ટતાની છેવટની હદ, તેથી એ સર્વોત્કૃષ્ટ કહેવામાં આવે છે. અનુત્તમ એટલે સર્વશ્રેષ્ઠ. આ રીતે પરમાત્મા વ્યષ્ટિમાં તેમજ સમષ્ટિમાં એટલે માસમાં અને સમૂહમાં અને એક વ્યક્તિમાં સર્વોત્તમ રૂપે સર્વમાં છે, અને તેમને પામવા માટે એક પછી એક સૂક્ષ્મ શુદ્ધ અને વિશાળ ભૂમિકા પર આગળ વધવાનું હોય છે. એ માટે સાધકની ઉપાસનાના મુખ્ય ત્રણ તબક્કા છે. એક તો મનુષ્ય ક્ષર ભાવમાંથી એટલે આ શરીર ભાવમાંથી એટલે પોતે નાશવંત છે, સ્થૂળ દેહ છે, એમાંથી બહાર આવવું પડશે શરીર ભાવમાંથી. અને પછીનું બીજું જ પગલું છે કે એણે પોતાના આત્મ સ્વરૂપનું એટલે અક્ષર, આત્મા મરનારો નથી એટલે અક્ષર કહ્યું, એણે પોતાના આત્મ સ્વરૂપનો એટલે શરીરના સંચાલક જીવાત્માનો અનુભવ કરવાનો છે. ત્યારબાદ છેલ્લે અક્ષરથી આગળ અક્ષરાતીત પુરુષોત્તમને શરણે જવાનું છે, સમર્પિત કરવાનું. અને આ રીતે અક્ષરાતીત પુરુષોત્તમ એ જ परम गति छे। जय महाराज।